એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. હું છું તમારી જિજ્ઞાસુ સાથી.
અને હું છું આપનો વિશ્લેષક મિત્ર. સૌને નમસ્કાર.
આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે લગભગ 100 વર્ષ જૂનું છે, પણ એવું લાગે કે જાણે આજની જ વાત હોય. સિગમંડ ફ્રોઇડનું સિવિલાઇઝેશન એન્ડ ઇટ્સ ડિસકન્ટેન્ટ્સ, ગુજરાતીમાં કહીએ તો સભ્યતા અને અસંતોષ.
ખરેખર, અને આજે પણ કેટલું પ્રસ્તુત છે. આપણે જે સતત એક જાતનું તણાવ, એક બેચેની અનુભવીએ છીએ ને?
હા, બરાબર.
એવું લાગે કે આટલી બધી પ્રગતિ કરી, આટલી સગવડો વધી, પણ પેલો સંતોષ એ ક્યાં ગયો? આ પુસ્તક બરાબર આ જ મુદ્દા પર આવે છે.
બિલકુલ. તો આ વિચારો આપનાર લેખક સિગમંડ ફ્રોઇડ, એમના વિશે થોડું જાણીએ. કોણ હતા એ અને એમનો દ્રષ્ટિકોણ આટલો અલગ કેમ ગણાય છે?
સિગમંડ ફ્રોઇડ એટલે 1856 થી 1939 સુધી એ મૂળ ઓસ્ટ્રિયાના ન્યુરોલોજિસ્ટ હતા, પણ આપણે એમને ઓળખીએ છીએ મનોવિશ્લેષણ એટલે કે સાયકો એનાલિસિસના સ્થાપક તરીકે.
હા, સાયકો એનાલિસિસ.
એમનું મુખ્ય કામ એ સમજવાનું હતું કે આપણું અચેતન મન, મતલબ કે અનકોન્શિયસ માઇન્ડ, અને ખાસ કરીને બાળપણના અનુભવો, એ આપણી અત્યારની લાગણીઓ અને વર્તનને કેવી રીતે ઘડે છે.
એમના પેલા એડ, ઈગો, સુપર ઈગો અને ઈડિપસ કોમ્પ્લેક્સ જેવા વિચારો, એણે તો મનોવિજ્ઞાનને નવી દિશા જ આપી દીધી હતી. પણ અહીં સભ્યતા વિશે વાત કરવા માટે એમની ખાસિયત શું?
એમની ખાસિયત એ હતી કે એમણે વર્ષો સુધી માનસિક તકલીફોવાળા દર્દીઓ સાથે કામ કર્યું. એમના ઊંડાણપૂર્વકના અભ્યાસથી એમને સમજાયું કે વ્યક્તિના મનમાં શું ચાલે છે, એના આંતરિક સંઘર્ષો કેવા હોય છે, અને એ સંઘર્ષોનો સમાજના નિયમો સાથે કેવો ટકરાવ થાય છે. આ પુસ્તકમાં સભ્યતા અને અસંતોષમાં એમણે એ જ સમજને મોટા પાયે, મતલબ કે આખા સમાજ પર લાગુ પાડી. જાણે આખો સમાજ જ એમનો દર્દી હોય.
અને એ સમય પણ કેવો હતો? પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું, યુરોપમાં ફાસિઝમ માથું ઊંચકી રહ્યો હતો, એ બધાનો પણ પ્રભાવ પડ્યો હશે ને એમના વિચારો પર?
ચોક્કસ. એ ભયાનકતા, એ હિંસા જોઈને માનવ સ્વભાવમાં રહેલી આક્રમકતા અને સભ્યતા કેટલી નાજુક છે એ વિશેના એમના વિચારો વધુ પાક્કા થયા. એમને સભ્યતાના દેખાવ પાછળની અંધારી બાજુ સ્પષ્ટ દેખાઈ.
તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? ફ્રોઇડ આપણને શું કહેવા માંગે છે ટૂંકમાં?
પુસ્તકનો કેન્દ્રીય વિચાર એટલે એકદમ સીધો અને થોડો ચોંકાવનારો પણ છે. એ કહે છે કે વ્યક્તિની જે મૂળભૂત વૃત્તિઓ છે, જેમ કે આનંદ મેળવવાની, જીવવાની ઈચ્છા, જેને એ વ્યાપક અર્થમાં ઇરોસ કહે છે.
હા, ઇરોસ.
અને બીજી તરફ એક આક્રમકતા, એક વિનાશ તરફની વૃત્તિ, જેને એ થેનેટોસ કહે છે.
થેનેટોસ, મૃત્યુ વૃત્તિ.
હા, તો આ બંને વૃત્તિઓ અને આપણે જે સભ્ય સમાજમાં રહીએ છીએ એના નિયમો, એની જરૂરિયાતો, એ બે વચ્ચે એક કાયમી, ટાળી ન શકાય એવો સંઘર્ષ છે.
એટલે એમ કે આપણી અંદરની ઈચ્છાઓ અને સમાજની જે માંગ છે એ હંમેશા ટકરાયા જ કરે.
બરાબર. સભ્યતા આપણને રક્ષણ આપે છે, પ્રકૃતિના ભયથી, હિંસાથી, અંધાધૂંધીથી બચાવે છે, વ્યવસ્થા આપે છે.
એ તો સાચી વાત.
પણ એ મફતમાં નથી મળતું, એની એક કિંમત છે. અને એ કિંમત એ છે કે આપણે આપણી સહજ વૃત્તિઓ, આપણી બધી ઈચ્છાઓ એને દબાવવી પડે છે, કાબૂમાં રાખવી પડે છે. એને ફ્રોઇડ કહે છે ઇન્સ્ટિંક્ચ્યુઅલ રિનન્સિએશન.
અને આ જ દબાવેલી ઈચ્છાઓ, આ જ નિયંત્રણ, એ જ આપણા અસંતોષનું, આપણી બેચેનીનું અને પેલા અપરાધભાવ એટલે કે ગિલ્ટનું મૂળ કારણ છે. આ તો ગજબ કહેવાય.
હા, આ જ ફ્રોઇડનો સૌથી મોટો અને કદાચ વિવાદાસ્પદ મુદ્દો છે. એ કહે છે કે સભ્યતા આપણને સુખી બનાવવા બની છે, પણ એ જ પ્રક્રિયામાં એ આપણને દુઃખી પણ કરે છે. આપણો અસંતોષ એ સિસ્ટમની કોઈ ભૂલ નથી, પણ એનું એક અનિવાર્ય પરિણામ છે.
એટલે કે સુખ અને સુરક્ષા વચ્ચે આપણે એક સમાધાન કરવું પડે છે.
બરાબર. એક એવો સોદો છે જેમાંથી આપણે છટકી શકતા નથી જો સમાજમાં રહેવું હોય તો. સુરક્ષાના બદલામાં થોડું સહજ સુખ જતું કરવું પડે.
ચાલો આ મુદ્દાઓને થોડા વધુ વિગતે સમજીએ. પુસ્તકના પ્રકરણો કરતાં એના મુખ્ય વિચારો પર ધ્યાન આપીએ. પહેલો મુદ્દો લઈએ, સુખની શોધ. ફ્રોઇડ કહે છે કે એ શોધ લગભગ નિષ્ફળ જ જાય છે. કેમ?
હા, ફ્રોઇડ શરૂઆત કરે છે સુખના સિદ્ધાંતથી, એટલે કે આપણે બધા માણસ તરીકે સુખ મેળવવા અને દુઃખ ટાળવા જ જીવીએ છીએ. આ આપણો મુખ્ય હેતુ છે.
બરાબર.
પણ વાસ્તવિક દુનિયા આમાં સતત આડી આવે છે. પહેલી વાત તો એ કે તીવ્ર સુખ લાંબો સમય ટકતું જ નથી. આપણું શરીર કે મન એ માટે બનેલું જ નથી.
અને દુઃખના કારણો તો કેટલા બધા. આપણું પોતાનું શરીર, બીમારી, ઘડપણ, પછી બહારની દુનિયા, કુદરતી આફતો, અને સૌથી અઘરું તો બીજા માણસો સાથેના સંબંધો. એમાંથી સૌથી વધુ દુઃખ મળે કદાચ.
સાચી વાત છે. અને ફ્રોઇડ ગણાવે છે કે આપણે આ દુઃખથી બચવા શું શું કરીએ છીએ. કોઈ કલામાં ડૂબી જાય, કોઈ વિજ્ઞાનમાં, કોઈ નશો કરે, કોઈ પ્રેમમાં પડે, કોઈ ધર્મનો સહારો લે.
હા, આ બધું આપણે જોઈએ છે.
પણ ફ્રોઇડ કહે છે કે આમાંથી એકે રસ્તો એવો નથી જે કાયમી સંપૂર્ણ સુખની ગેરંટી આપે. એટલે સુખની પાછળની દોડ એ જાણે એક મૃગજળ જેવી છે.
તો પછી બીજો મુદ્દો આવે સભ્યતા પોતે. એ આપણને બચાવે છે પણ અસંતોષ પણ આપે છે. આ બેધારી તલવારને કઈ રીતે સમજવી?
સભ્યતા એટલે શું? કાયદો, વ્યવસ્થા, સ્વચ્છતા, કલા, વિજ્ઞાન, નૈતિકતા, આ બધું જે આપણને પશુઓથી અલગ પાડે છે. અને એ જરૂરી પણ છે, પ્રશંસનીય પણ છે.
હા, એના વગર તો ચાલે જ નહીં.
પણ ફ્રોઇડ અહીં પેલું પણ ઉમેરે છે. આ બધું શક્ય કેમ બન્યું? કારણ કે આપણે આપણી આદિમ વૃત્તિઓ, આપણી અંદરની જે કાચી ઊર્જા છે એને કાબૂમાં રાખી એને દબાવી.
પેલો સબ્લિમેશનનો વિચાર અહીં આવે નહીં, ઉન્નતિકરણ.
હા, બરાબર. ઉન્નતિકરણ એટલે એ જ. આપણી જે મૂળ વૃત્તિઓ છે, જેમ કે જાતીયતા કે ગુસ્સો, એને સીધી રીતે વ્યક્ત કરવાને બદલે એને કોઈ સમાજ સ્વીકાર્ય રચનાત્મક દિશામાં વાળી દેવી. કલાકાર પોતાની વેદનાને કલાકૃતિ બનાવે, વૈજ્ઞાનિક પોતાની જિજ્ઞાસાને શોધમાં લગાવે.
એ તો સભ્યતાની મોટી સિદ્ધિ કહેવાય.
ચોક્કસ. પણ મૂળ વૃત્તિ પર નિયંત્રણ તો આવ્યું જ, એનું દમન તો થયું જ, અને જ્યાં દમન છે ત્યાં અસંતોષ તો રહેવાનો જ, ભલે છૂપો હોય.
એટલે સભ્યતા આપણને વધુ સુરક્ષિત, વધુ વ્યવસ્થિત બનાવે છે, પણ કદાચ ઓછા જીવંત, ઓછા મુક્ત.
હા, ફ્રોઇડનો ઈશારો એ તરફ જ છે. અને આમાં ઉમેરાય છે ત્રીજો અને સૌથી અઘરો મુદ્દો, માણસની આક્રમકતા.
હા, આક્રમકતા. ફ્રોઇડનો પેલો વિચાર કે ગુસ્સો, હિંસા એ માત્ર બહારથી નથી આવતા, એ આપણી અંદર જ છે, એક મૂળભૂત વૃત્તિ તરીકે, થેનેટોસ.
બરાબર. અને આ જ વૃત્તિ સભ્યતા સામે સૌથી મોટો પડકાર છે. એક તરફ છે ઇરોસ, પ્રેમ, જોડાણ, સર્જનની વૃત્તિ, જે લોકોને સમાજને જોડી રાખે છે. અને બીજી તરફ છે થેનેટોસ, નફરત, જુદાઈ, વિનાશની વૃત્તિ, જે બધું તોડવા માંગે છે. ફ્રોઇડ કહે છે કે આખી માનવ સભ્યતાનો ઇતિહાસ જે આ બે મહાશક્તિઓ વચ્ચેનો સંઘર્ષ છે. સભ્યતા ઇરોસનો પ્રોજેક્ટ છે, પણ થેનેટોસ સતત એને ઉથલાવી દેવાની કોશિશ કરે છે.
તો પછી સવાલ એ થાય કે સભ્યતા આ અંદરના રાક્ષસને, આપણી આક્રમકતાને કાબૂમાં રાખે છે કઈ રીતે? એને દબાવી દે તોય મુશ્કેલી, અને છૂટી મૂકી દે તો સમાજ જ ના ટકે.
અહીં જ ફ્રોઇડનો સૌથી મૌલિક અને કદાચ સૌથી મહત્વનો વિચાર આવે છે. એ છે અપરાધ ભાવ, ગિલ્ટ. સભ્યતા આપણી આક્રમકતાને નાબૂદ નથી કરતી, પણ એને અંદર વાળી દે છે.
અંદર એટલે?
એટલે જે ગુસ્સો, જે હિંસા આપણે બીજા પર નથી કાઢી શકતા, એ આપણા પોતાના પર નીકળે છે. એ અંદરને અંદર આપણને કોરી ખાય છે.
અને એમાંથી જ પેલો આપણો અંતરાત્મા એટલે કે સુપરઈગો બને છે.
બરાબર. સુપરઈગો એટલે સમાજના બધા નિયમો, શું સાચું, શું ખોટું, શું કરવું, શું ન કરવું, એ બધું આપણે જાણે પી જઈએ છીએ. એ આપણો જ એક ભાગ બની જાય છે. પછી આ સુપરઈગો આપણા ઈગો એટલે કે આપણી સભાનતા પર એક ચોકીદારની જેમ નજર રાખે છે.
એટલે કે જાણે આપણા મનમાં જ એક પોલીસ બેસાડી દીધી હોય.
હા, બરાબર, એ જ. અને જ્યારે પણ આપણા મનમાં કોઈ ખોટો વિચાર આવે, કોઈ એવી ઈચ્છા જાગે જે સમાજને મંજૂર નથી, ત્યારે આ સુપરઈગો આપણને અંદરથી ઢંખે છે. આપણને શરમ આવે, પછતાવો થાય, બેચેની લાગે. આ છે અપરાધ ભાવ.
એટલે આપણે ખરેખર કશું કર્યું ન હોય, ખાલી વિચાર જ આવ્યો હોય તો પણ આ જિલ્ટ ફીલ થાય. એની પાછળ આખી આ મિકેનિઝમ છે.
હા, અને ફ્રોઇડ અહીં સૌથી ચિંતાજનક વાત કરે છે. એ કહે છે કે જેમ જેમ સભ્યતા આગળ વધે, વધુને વધુ સુસંસ્કૃત બને, તેમ તેમ નૈતિકતાના ધોરણો વધુ ઊંચા જાય, વધુ કડક બને.
એટલે સુપર ઈગો વધુ શક્તિશાળી બને.
બરાબર. અને પરિણામે આપણે વધુને વધુ અપરાધ ભાવ અનુભવીએ છીએ, વધુને વધુ નાની બાબતો માટે પણ આપણે ગિલ્ટી ફીલ કરીએ છીએ. એટલે કે વધુ સભ્ય બનવાની પ્રક્રિયા જ આપણને વધુ નાખુશ બનાવી શકે છે. આ કેવો વિરોધાભાસ!
ખરેખર વિચારતા કરી મૂકેવી વાત છે. ચાલો આ બધા ઊંડા વિચારોમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ તારવીએ જે આપણા રોજિંદા જીવનને સ્પર્શે. પહેલો સંદેશ શું હોઈ શકે?
મને લાગે છે સૌથી પહેલો અને મહત્વનો એ છે કે અસંતોષ એ જીવનનો ભાગ છે. એ કોઈ આપણી વ્યક્તિગત ખામી નથી. આપણે બધા ક્યારેક નિરાશ, બેચેન થઈએ છીએ. આપણી ઈચ્છાઓ અને સમાજની અપેક્ષાઓ વચ્ચે ફસાઈએ છીએ. ભણવામાં, નોકરીમાં, સંબંધોમાં. આ નોર્મલ છે. આ સમજ જ મોટી રાહત આપે.
હા, એ વાત સાચી. બીજો મુદ્દો કદાચ આક્રમકતાનો સ્વીકાર. આપણે ગમે તેટલા શાંત દેખાઈએ પણ ગુસ્સો, સ્પર્ધા, ઈર્ષ્યા આ બધું ક્યાંક તો છે જ આપણી અંદર. રસ્તા પર ગાડી ચલાવતી વખતે ઉભરાઈ આવે, ઓફિસમાં દેખાય, એને સ્વીકારીને એને કાબૂમાં રાખતા શીખવું પડે.
ત્રીજો, અપરાધ ભાવની તાકાતને સમજવી. આપણે કેટલા બધા નિયમો ફક્ત એટલા માટે પાળીએ છીએ કે અંદરથી ખરાબ ન લાગે, લોકો શું કહેશે એ બીક હોય. આ અંદરની પોલીસ આપણને ચલાવે છે, ક્યારેક જરૂર કરતા વધુ. આ સમજ આપણને થોડી મુક્ત કરી શકે.
ચોથો મુદ્દો, પેલી સુખની મર્યાદા. કદાચ કાયમી નિરંતર સુખ એક આદર્શ છે, વાસ્તવિકતા નથી. આજકાલ બધા પોઝિટિવ રહો, ખુશ રહો કહે છે, પણ ફ્રોઇડ યાદ કરાવે છે કે જીવનમાં સંઘર્ષ અને દુઃખ પણ છે જ. ભૌતિક સુખ પાછળ દોડીને પણ જે ખાલીપો લાગે છે એ કદાચ આજ બતાવે છે.
અને પાંચમો, સંસ્કૃતિની કિંમત. કલા, વિજ્ઞાન, સુંદરતા આ બધું અદ્ભુત છે, પણ એમ જ નથી મળ્યું. એ આપણી સહજ વૃત્તિઓના નિયંત્રણમાંથી, એના દમનમાંથી પેદા થયું છે. એટલે સિદ્ધિ અને સંઘર્ષ, રચના અને પીડા આ હંમેશા સાથે જ ચાલશે. સફળતા માટે કંઈક જતું કરવું પડે છે.
ફ્રોઇડના લખાણમાં એવા ઘણા વાક્યો છે જે સીધા જ અસર કરે. એવા કેટલાક મુખ્ય વિચારોને અવતરણ તરીકે યાદ કરીએ.
હા, ચોક્કસ. એક મુખ્ય વિચાર જે ભવિષ્ય તરફ ઇશારો કરે છે, માણસ જાત માટે સૌથી મોટો સવાલ એ છે કે એનો સાંસ્કૃતિક વિકાસ એની આક્રમકતા અને આત્મવિનાશની વૃત્તિ પર કેટલો કાબૂ મેળવી શકશે. આ સીધું જ આપણા અસ્તિત્વ સામેનો પડકાર છે.
બીજો એક, સ્વતંત્રતા વિશે. વ્યક્તિની સ્વતંત્રતા એ સભ્યતાએ આપેલી ભેટ નથી. સાચી સ્વતંત્રતા તો કોઈપણ સભ્યતા પહેલાં જ હતી. આ યાદ અપાવે છે કે આપણે સુરક્ષા માટે કંઈક ગુમાવ્યું છે.
અને પેલો અપરાધ ભાવ કેવી રીતે કામ કરે છે એના પર. સભ્યતા સમાજની ખતરનાક આક્રમક વૃત્તિ પર કાબૂ મેળવે છે. કઈ રીતે? તો કે વ્યક્તિની અંદર જ એક ચોકી ગોઠવીને, જાણે જીતેલા શહેરમાં દુશ્મન સૈનિકોની છાવણી હોય. આનાથી વધુ સ્પષ્ટ શું હોય?
અને પેલો સુખ વિશેનો એકદમ સીધો વિચાર. જાણે એવું લાગે છે કે સર્જનહારની યોજનામાં માણસ સુખી થાય એવો કોઈ ઈરાદો જ નહોતો. આ સાંભળીને થોડું વિચિત્ર લાગે, પણ કદાચ એ વાસ્તવિકતા તરફ આંગળી ચીંધે છે.
આ બધી વાતો પછી કોઈને એમ થાય કે આ બધું જાણવાથી રોજિંદા જીવનમાં શું ફરક પડે? આનો વ્યવહારુ ઉપયોગ શું?
મને લાગે છે ઘણો ફરક પડી શકે. જેમ કે આપણા સંબંધોમાં જ્યારે મતભેદ થાય, નિરાશા આવે, ત્યારે એ સમજાય કે આ બધું થોડું ઘણું તો થવાનું જ. દરેક સંબંધમાં સમાધાન કરવું પડે, એ નિષ્ફળતા નથી.
કામની જગ્યાએ પણ આપણે જે કામ કરીએ છીએ એનાથી મળતો સંતોષ એ કદાચ પેલું ઉન્નતીકરણ હોય, અને જો અસંતોષ હોય તો કદાચ એ દબાણનું પરિણામ હોય. રચનાત્મક કામ કેમ મહત્વનું છે એ સમજાય.
બાળ ઉછેરમાં, બાળકોમાં પેલો અંતરાત્મા, સુપરઈગો કેવી રીતે વિકસે છે. શિસ્ત જરૂરી છે, પણ વધુ પડતો અપરાધ ભાવ પેદા ન થઈ જાય એનું ધ્યાન રાખવું. આ સમજ બહુ કામ લાગે.
અને માનસિક સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ મહત્વનું. જો આપણને ચિંતા થાય, ડિપ્રેશન જેવું લાગે કે બહુ ગિલ્ટ ફીલ થાય, તો એને ફક્ત આપણી પોતાની કમજોરી ન ગણવી. કદાચ એ સમાજના, સભ્યતાના દબાણનું પરિણામ છે. આ સમજવાથી આપણી જાત પ્રત્યે થોડી દયા રાખી શકીએ.
અને છેલ્લે, મોટા સ્તરે સામાજિક અને રાજકીય ઘટનાઓને સમજવામાં, ટોળાશાહી, રાષ્ટ્રવાદ, યુદ્ધ, આ બધા પાછળ ફક્ત રાજકારણ નથી હોતું, એમાં સામૂહિક મનોવિજ્ઞાન, પેલી આક્રમકતા, અપરાધ ભાવ, આ બધું પણ ભાગ ભજવે છે. ફ્રોઇડે જોવાની એક અલગ નજર આપે છે.
બરાબર. તો આટલી બધી વાતચીત પછી આપણા માટે આમાંથી મુખ્ય શીખ શું રહી?
મારા માટે તો સૌથી મોટી રાહત એ છે કે થોડો અસંતોષ, થોડી બેચેની એ સભ્ય જીવનનો એક ભાગ છે. એનો અર્થ એ નથી કે મારામાં કંઈક ખોટું છે. બસ માણસ હોવું, સમાજમાં રહેવું, એટલે આ બધું આવે. આ સમજ જ મને થોડી શાંતિ આપે છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર એ છે કે આપણને જે નિયંત્રણમાં રાખે છે એ બહારના કાયદા કરતાં વધુ આપણી અંદરનો અપરાધ ભાવ છે. આપણો અંતરાત્મા, આપણું સુપરઈગો એ અદૃશ્ય રીતે આપણને કેવી રીતે બાંધી રાખે છે, આ સમજ ખરેખર શક્તિશાળી છે.
ભલે ફ્રોઇડના વિચારો આપણને થોડા નિરાશાજનક લાગે, પણ એ આપણને માનવ હોવાની વાસ્તવિકતા સ્વીકારતા શીખવે છે. એના સંઘર્ષો, એના તણાવો, કદાચ સંપૂર્ણ સુખ ન મળે, પણ જો આપણે આપણા અસંતોષના કારણોને સમજી શકીએ
તો કદાચ આપણે જીવનના ઉતાર ચઢાવનો સામનો વધુ સમજદારીથી, વધુ સહાનુભૂતિથી કરી શકીએ, પોતાની જાત માટે અને બીજાઓ માટે પણ.
અને કદાચ એ સમજણ જ આપણને થોડી વધુ સાચી સ્વતંત્રતા આપે, એ જાણવાની સ્વતંત્રતા કે આ સંઘર્ષમાં આપણે એકલા નથી. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.